ప్రజ్ఞానం బ్రహ్మరూపం శృతి సతపఠితం సచ్చిదానందరూపం. ప్రజ్ఞానం బ్రహ్మ కిజే క్లేశాతీత సచ్చిదానంద బ్రహ్మ స్వరూప్ ఛే. ఆప్ జయ మహారాజ్ ప్రజ్ఞాన స్వరూప్ బ్రహ్మ స్వరూప్ ఛో క్లేశాతీత ఛో సచ్చిదానంద ఛో. ఏవు సేకడో వార్ వేదో అనే శృతియే కయ్యూ ఛే. తో ఈ బ్రహ్మ చైతన్య జే ఛే જેને બ્રહ્મા વિષ્ણુ મહેશ આદિ પણ એની પ્રાર્થના કરે છે કે મહેશાદ. તો એ બ્રહ્મપદ કેવું હશે અને એ બ્રાહ્મી અવસ્થા કેવી ઊંચી હશે પ્રજ્ઞાન સ્થિતિ કે બ્રહ્મા વિષ્ણુ અને શિવ પણ એને પ્રાર્થે. જય મહારાજ સ્વયં એ સ્વરૂપ છે જેને ત્રિદેવો બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર પણ ઈચ્છે એની સ્તુતિ કરે. ત્રૈલોક્યમ વિશ્વમે તત્સર્વમુનિ પ્રાર્થ્યમાનમ એની પ્રાર્થના કરે. તો જો આવી ઊંચી અવસ્થા પ્રજ્ઞાનમ અને એ પણ બ્રહ્મ સ્વરૂપ છે. બ્રહ્મની સ્થિતિ એટલે આ સમગ્ર સૃષ્ટિની સર્વોપરી સ્થિતિ છે. બ્રાહ્મી સ્થિતિ એને કહે બ્રહ્માનંદમ પરમ સુખદમ. એવી વિભૂતિઓ એવી દિવ્ય ચેતનાઓ તપસ્વી હોય અને પોતાની વૃત્તિઓને સીધી જ બ્રહ્માકાર ની અંદર મૂકી દે, સ્થિત કરી દે અને બ્રહ્માકારમાં સ્થિત થઈ એટલે સમગ્ર સૃષ્ટિ ની અંદર જે કઈ પરમ તત્વ છે તે પરમ તત્વ એ જ પરબ્રહ્મ અને એ જ બ્રાહ્મી સ્થિતિ. એષા બ્રાહ્મી સ્થિતિ પાર્થ નૈનામ પ્રાપ્ય વિમોહ્યતી. આ બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત થયા પછી મન ક્યાંય ભટકતું નથી મોહ માયામાં, પણ ક્યાંય આસક્ત થતું નથી. કોઈ પણ વસ્તુ કે સ્થિતિ કે પરિસ્થિતિને જોયા પછી એમાં શેક પણ લોભાય નહીં. એશા બ્રાહ્મી સ્થિતિ પાર્થ નૈનામ પ્રાપ્ય વિમોહ્યતી સ્થિત્વાસ્યા અંતકાલેપી. એ સ્થિતિમાં જયારે માણસ એ વિભૂતિ એમાં સ્થિર થઈ જાય. યો મુક્ત સદા એવ સહ. બીજા અધ્યાયનો છેલ્લો શ્લોક 72મો. એમાં કઈ જ બાકી ન રહે. પોતાના સ્વરૂપમાં પોતાની બ્રાહ્મી સ્થિતિમાં એવી દશા આવી ગઈ હોય કે એને પોતાને એમ થાય કે હવે પરમને પ્રાપ્તિ કરી લીધી. જેમ કોઈ પરમગતિ પામે એટલે પૂર્ણાહુતિ થઈ ગઈ. અને આ તો જીવિત અવસ્થા શરીરની અવસ્થાની અંદર પરમની પ્રાપ્તિ એને પૂર્ણતઃ મળી જાય. એ છે બ્રહ્મ સ્થિતિ. સતચિત આનંદ કહ્યું અને એ જ બ્રહ્મ સ્વરૂપની અંદર સદાને માટે એ સમય જાય. એને કોઈ ગતિ ન હોય, એને ક્યાંય આવવા જવાનું ન હોય. બ્રાહ્મી સ્થિતિ એટલે પોતાની અંદર જ પોતે સ્થિર થઈ જાય. મન ઇન્દ્રિયો કે વૃત્તિઓ ક્યાંય ભટકે નહીં. એને કહેવાય બ્રાહ્મી સ્થિતિ. અને એની પરંપરા પણ છે. જો માણસ ભટકી ગયો તો શું થાય એ પણ એ સ્થિત પ્રજ્ઞા બ્રાહ્મી સ્થિતિની અંદર પણ બતાવી દીધું છે. कामात क्रोधो विजायते क्रोधात भवति सम्मोह सम्मोहात स्मृति विभ्रम स्मृति भ्रंशात बुद्धिनाशो बुद्धिनाशात प्रणश्यति। पतन थी गयु ब्राह्म्य स्थिति एथी विरुद्ध वाली जाए कि त्या कोई पण जात नो भय नहीं। पतन तो क्या एक बाजू रहू पतन तो सामान्य मानस नु विचारे विचारे थी जाए कोई पण विचार एने पतन ना खाड़ा में फेंकी आवी दे। जारे ब्राह्मी स्थिति में तो ये पोते हमेशा एनी ऊर्ध्वगति ज होय एनी उन्नति ज होय एटले जय महाराज ना ए स्वरूप ने प्रार्थता लक्ष्मणदास जी महाराजे कहू कि आप क्लेशातीत सच्चिदानंद ब्रह्म स्वरूप आप पोते छो कि जेने शू कहवाय प्रज्ञान। અને આવા પ્રકારની સ્તુતિઓ સ્તુતિ એટલે માત્ર ગુણગાન નહીં માત્ર પ્રાર્થના નહીં પણ વાસ્તવિકતા પ્રજ્ઞાનની જે અવસ્થા સ્થિતિ છે એ પોતાની વાસ્તવિક સ્થિતિ કે હું મારા પોતાની અંદર જ બિલકુલ સંપૂર્ણ રીતે શાંત થઈ ગયો એમ મહારાજ કહ્યું ને પોતે પોતામાં ભળી રહ્યા પોતે જોયું પોતાનું આમ પોતાના સ્વરૂપમાં જ બ્રાહ્મ્ય સ્થિતિમાં તો આવું આવી ક્લેશાતીત અવસ્થા અને એને પણ કદેશાત દિભિરપી સતતમ પાર્થમાનમ સુરેશે એટલે દેવો અને ઇન્દ્રો પણ જેને ઇન્દ્ર પણ જેને પ્રાર્થે છે સતત કે બસ આપ અમારા ઈષ્ટ છો આપ અમારા સર્જનહાર છો અને એ ચૈતન્ય બ્રહ્મને જ સતત પ્રાર્થે અને એ રીતે પોતે ચૈતન્યના સ્વરૂપમાં જ ભળી ગયેલા હોય અને એ ચૈતન્ય સર્વોપરી ક્યાં છે ક્યાં બેસતું હશે ક્યાંથી મળશે તો કે ચૈતન્યમ શિષ્ય મધ્ય લો ક્યાંય બ્રહ્માંડમાં શોધવા જવાના નથી એ છે આપણા સૌની વચ્ચે આપણને પ્રાપ્ત થયેલા છે ચૈતન્યમ શિષ્ય મધ્ય અજ્ઞાનવશ પોતાનું છે પોતાનામાં છે પોતે છે છતાંય અજ્ઞાનવશ અનભિજ્ઞતા બાબત એવી થાય કે બધું જ છે અંદર છતાંય નથી સમજતા નથી જાણતા અને છે છતાંય નથી જાણતા નથી સમજાતું એનું નામ જ અજ્ઞાન ભારો ભાર અજ્ઞાન હોય અને પોતાનામાં પોતાનું જ ન દેખાતું હોય છે છતી વસ્તુ દેખે નહી જીવનું જોને અજ્ઞાન માયા પડદા મધ્ય પડ્યું ભૂલવણી ની રે ભ્રાંત ભ્રાંતિ છે કે પોતાની જાતને ભૂલી ગયા અને પછી ભ્રાંતિ ઉત્પન્ન થઈ મને તો કશી જ ખબર નથી હું તો કશું જ જાણતો નથી હે આત્મા હોય ખરો શરીરમાં ડોક્ટરોને શું ખબર પડવાની હતી કે આની અંદર આત્મચેતના છે આત્મચેતના છે એ સૂક્ષ્મ છે અવ્યક્ત છે કદાચ સર્જન અંદરથી હૃદયને કાઢીને જોઈ શકશે પણ આત્માને જોઈ શકવાનું આત્માની અનુભૂતિ પણ નથી થવાની અને આત્મા માટે તો અવ્યક્તતા બતાવી છે અવ્યક્ત છે અનિર્વચનીય છે અગોચરીમાં રામજી મળ્યા કે જ્યાં ઇન્દ્રિયો ફરી જ ના શકે ઇન્દ્રિયો ત્યાં પહોંચી જ ના શકે કે અગોચરીમાં રામજી મળ્યા અ એટલે નહીં ગોચરી એટલે ઇન્દ્રિયો ત્યાં સુધી પહોંચી જ ના શકે ત્યાં અગોચરી ને આ એને મુદ્રા બતાવી છે, પાંચે મુદ્રા આવી હાથ. પણ એ મુદ્રામાં અગોચરી મુદ્રા એટલે ઇન્દ્રિયો નહીં ત્યાં સુધી પહોંચી જ ના શકે અને ત્યાં આત્મચેતના મળે, રામજી મળે એટલે આત્મરામ. તો આવી એક સ્થિતિ અવસ્થા ડાક્ટર ગમે એટલી શોધ કરે તો એને હૃદયમાંથી ભગવાન એ આત્મચેતના ક્યાંથી મળે, દેખાવાની જ ક્યાંથી હતી, એ તો એની અનુભૂતિ કરવાની છે. આત્મ સાક્ષાત્કાર એટલે આત્માની અનુભૂતિ, એની ઓળખ, એનો પરિચય કે આ છે. બાકી ભલે ડાક્ટર એમ કહેતા હોય, હમણાં જ વાંચ્યું હતું પેપર વાળા ઘણી વાર છાપે છે, વિચારો વાંચીએ છે, તે કહે છે કે ડાક્ટરે બધું શોધ્યું, આત્મા જેવું કશું મળ્યું જ નહીં. કેટલા બધા આત્માઓ છે એક શરીરમાં, આખા શરીરમાં વ્યાપ છે. પણ એ ડાક્ટરને કહે કે તમારો વિષય તમારી સર્જરીનો છે, તત્વનો સબે એ તમારો વિષય છે જ નહીં. કારણ મહાપુરુષોએ અનુભવોએ કહ્યું અગોચરી, તમારી આંખ તો ઇન્દ્રિય છે ને, ગો છે ને, એ ક્યાં જોઈ શકવાની હતી, આત્મા તો અગોચર છે. એ ઉપાસનાથી પોતાની અંદર વૃત્તિઓને સ્વની અંદર સ્થિર સ્થાપિત કરીને પોતાના સૂક્ષ્મ અવ્યક્ત આત્માની અનુભૂતિ કરવાની છે. એ કઈ હાથમાં નથી આવવાનો, આંગળીઓ હાથમાં પકડી, કઈ કાન હાથમાં પકડ્યા, કે નાક હાથમાં પકડ્યું, કે આંગળીઓ હાથમાં પકડ્યા, એમ આત્મા હાથમાં આવવાનો છે. અગોચર છે, છે ખરું, વિચરે છે પણ ખરું, પણ જ્યાં ઇન્દ્રિયો ન હોય ત્યાં વિચરે છે. અને ઇન્દ્રિયોનો તો વિષય છે જ નહીં, એટલા માટે એને અગોચર કહી દીધો. આત્મા એ ઇન્દ્રિયોનો વિષય છે જ નહીં. ઇન્દ્રિયોનો વિષય તો આ સંસાર છે, જોયા કરે, ભોગ્યા કરે, એને એમ જ માલ્યા કરે છે. ઉપનિષદના ઋષિએ તો કહ્યું કે આ ઇન્દ્રિયો પરાંચ મુખાની ઇન્દ્રિયાણી, બહિર્મુખ ઇન્દ્રિયો છે, બહારની આખી દુનિયા જોઈ શકે છે, પણ અંદર દીવા નીચે અંધારું છે. જ નહીં, આપણા જીવનની વાત કરો, આપણા શરીરની વાત કરો, બહાર આખી દુનિયાની સાથે વેપાર હોય, સમજતા હોય, વિચારો હોય અને હોય, બધું જ હોય, પણ અંદર તો કશું જાણતા નથી, અંદર કશું જ જાણતા નથી. કેમ? ઇન્દ્રિયો બહારનું જુએ છે, બહાર અંધારું દેખાય છે, અંદરનું અંધારું દેખાતું જ નથી. અંદર અંધારું છે જ નહીં, અંદર તો અજવાળું જ છે, જેને લીધે આખું શરીર પ્રકાશે છે. પણ અંદરના અજવાળાને ન જોતા આ દુનિયાના સંસારના અંધારામાં ભટકાયા કરે છે, માથા ફોડે છે, ઠોકરો ખાય છે. તો હૃદયસ્થ છે પણ અગોચર છે, અને એ અગોચરને મળે તે કેવી રીતે, બહુ સરસ વાત કરી છે. અવ્યક્તતાની અનુભૂતિ, ખેચરી ચાચરી ને નરતે વળ્યા, ખેચરી કે જે એનો પહેલો શબ્દ નથી હાથમાં આવતો. તો એ જે સૂક્ષ્મ તત્વ છે અને એને છેડે પણ એવો જ શબ્દ આપી દીધો છે, એ જ્ઞાનથી પ્રાપ્ત થશે. કોઈ હથિયારથી પ્રાપ્ત નહીં થાય, કોઈ સાધનથી પ્રાપ્ત નહીં થાય. એના બંને છેડાની અંદર એટલું સરસ આપ્યું છે, કાયા ગઢ ઉપર ગિરનારી મળ્યા છે. જેમ ગિરનારનો પહાડ છે એની ઉપર ભગવાન દત્તાત્રેય બિરાજે છે, બરાબર છે. પણ આ કાયાની અંદર પણ એ છે જ ચૈતન્યમ, શિષ્ય મધ્યે કાયા ગઢ ઉપર ગિરનારી મળ્યા. ત્યાં આગળ આવ્યું તારક મંત્ર, તમને એમાંથી બહાર કાઢવા માટેનો મંત્ર. તત્વમસી એ તારક મંત્ર આપ્યો. પછી આવ્યો અમર મંત્ર. તારક મંત્ર અને અમર મંત્ર બેની વચ્ચે છે બધી જ મુદ્રાઓ. તો તારક મંત્ર છે તત્વમસી અને અમર મંત્ર છે ઓમકાર. તો એ અગોચર ઇન્દ્રિયો, અગોચર તત્વ છે એ આ બેની વચ્ચેનું રહેલું છે. અને એના માટે કહ્યું કે બસ સતત એનું અનુસંધાન, વૃત્તિઓને અંતર્મુખ બનાવ્યા પછી થઈ શકશે. આત્માનુસંધાન કરવાનો બીજો કોઈ ઉપાય નથી. એકાંતમાં વૃત્તિઓને સ્થિર કરી અંતર્મુખ બનાવી જેમ બહાર વિચરો છો ઇન્દ્રિયોથી, આંખ નાકથી, હાથ પગથી, એમ અંતર્મુખ બનીને અંદર જુઓ, અંદર ફરો છેક ઉપરથી નીચે સુધી. એકવાર વૃત્તિઓને અંતર્મુખ કરવા માટે પણ ઓહમ સોહમના એના ભાવથી સતત અંદર ને અંદર છે, પગના નખથી માંડીને માથા સુધી અંદર ધીરે 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 વિચરો અંદર છે, બહાર નહીં જવાનું. એટલે એ અભ્યાસ વડે અંતર્મુખતા આવશે. સતત એનો અભ્યાસ કરવો પડશે. જે બહાર જોઈએ છે ફરીએ છે એને બદલે અંદર જોવાનું, અંદર ફરવાનું. આંખો તો અંદર ફેરવી શકાવાની નથી, પણ આપણા આપણી વૃત્તિઓને અંદર ફેરવી દેવાની. ચલો બહાર ફરે છે, હવે અંદર ફરતી કરી દો. અને અંદર ફરતી એ વૃત્તિઓ સતત શરીરના એક એક અંગમાં, એક એક કોષની અંદર ફર્યા કરે. આખી દુનિયામાં બહુ ભવ્યા, ઘણી વાતો કરી, ઘણા બધા દ્રશ્યો જોયા, તો હવે અંદરના દ્રશ્યો જુઓ. એટલે એને કહ્યું ચૈતન્યમ શિષ્ય મધ્યે. એ પરમ ચૈતન્ય જે સૃષ્ટિનું આદિ અને આદિ બ્રહ્મ છે, એ જ આપણા પોતામાં જય મહારાજ સ્વરૂપે આવીને બેઠેલા છે. ક્યાં શોધવા જઈશું? લક્ષ્મણદાસજી મહારાજે તો ચૈતન્યમ શિષ્ય મધ્યે કહ્યું, નિગમ ગતગીરા કથ્યતે. શ્રુતિઓ સરસ્વતી આ પ્રમાણે જ કહે છે અને બોલે છે પણ ખરા. તો આવી સ્થિતિ નિરંતર બની રહે પોતાના સ્વસ્વરૂપના અનુસંધાનની. એ અવસ્થાને ધીરે 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 અંતર્મુક્તા કહેવાય. અને એ અંતર્મુક્તા આપણામાં રહેલી ચૈતન્ય જે ચેતના છે એની આત્માની અનુભૂતિ કરાવશે. અને આત્માની અનુભૂતિ કરાવે એનું નામ જ આત્મ સાક્ષાત્કાર. જેમ કરંટ છે, દેખાતો નથી, પકડાતો, પણ એનો અનુભવ કરાવડાવ્યો એટલે આ વાયરથી કરજો, તરત ખબર, હા કરંટ છે, નથી દેખાતો કહું છું. તો એ અંદર આપણા પોતાની અંદર એ ચેતના અવ્યક્ત સ્વરૂપે છે અને એ ઉર્જા છે. અને એ ઉર્જાની અનુભૂતિ આપણા પોતામાં રહેલી હોય ને એનો એટલો બધો સ્પષ્ટ અનુભવ થાય કે સામો માણસ કદાચ એને અડે ને તો એને પણ ઝાટકો વાગે કરંટની માફક. આત્મસ્થિતિ ને સતત એની અંદર અનુભવ કરવા માટે એનો અભ્યાસ કરવો પડે, સતત એની અંદર રમ્યા કરવું પડે, એટલે અભ્યાસ છે આખો. પણ અહિયાં ચૈતન્યમ શિષ્ય મધ્યે કહીને એટલી તો સ્પષ્ટ વાત કરી દીધી કે એકલા લક્ષ્મણદાસજી મહારાજ કે છે હું નથી કેતો સ્તુતિના આધારે, પણ નિગમ અગત્ય ગીરા શાસ્ત્રો ને સરસ્વતી ને બધા જ કે છે અને બોલે છે પણ ખરા કે આ જ વસ્તુ સત્ય છે અને એ જ પરમ તત્વ છે. એવા સુંદર ભાવ પૂર્વક જો આપણા પોતાની અંદર જ આપણી આત્માનુભૂતિ કરી આપતા હોય એનું નામ સદગુરુ. સદગુરુ ક્યાંય દૂર નહીં લઈ જાય, પોતાનામાં જ પોતાની અનુભૂતિ કરાવી દેશે. પોતે રહ્યા પોતાને સાથ આવી ગયો ને, આપણે પોતે જ આપણા પોતાની અંદર, અને પછી એમાં એ રામ નામ જો હૃદય ધરે બધી જ આખી પરંપરા આવી ગઈ. એને કોઈ કશું જ ના કરી શકે, કોઈ એને કઈ પણ નુકસાન ભય કશું જ ન કરાવે, એનું પતન પણ ન કરાવી શકે, કારણ પોતે એક સ્થિતિને પહોંચી ગયો છે જેને દેહાતીત થઈ ગયો છે. અને કહ્યું કે રામ નામ જો હૃદય ધરે, ઘણી બધી વાતો કરી પછી તો, પણ એ બધી જ સ્થિતિ પોતાની આત્માની સ્થિતિ છે. અને જેણે આત્મસંયમ કેળવ્યો, પોતાના આત્માનું બળ કેળવી લીધું, શક્તિ, પછી કોઈ નથી નબીવે, મૃત્યુથી નબીવે. મોટા મોટો ભય તો મૃત્યુનો હોય છે, પણ મૃત્યુથી પણ બીવે નહીં. કેમ કે મને તો કૃષ્ણ પોતે મળી ગયા છે, કોનાથી મારો જુદા પડવાનું, રાંડવાનો ભય ટાળે રે, ભલે શરીર રે કે ના રે, પણ મારો કૃષ્ણ તો મારી જોડે છે ને, હું કૃષ્ણની સાથે જ છું. કેટલું દમદાર વાત કરી છે મીરાએ, એ સમર્પિત થવ તો મારા કૃષ્ણને, પછી ક્યાંય ભલે મારું શરીર ના હોય પણ મારો કનૈયો તો હશે જ ને. એ કૃષ્ણ તત્વ ક્યાં જવાનું છે? તો એ જ ભાવપૂર્વક આપણે જય મહારાજ આપણામાં છે જ, ક્યાંય નથી ગયા અને ક્યાંય જવાના નથી, એમના સ્વરૂપમાં જ આપણે છીએ, તો પછીથી મૃત્યુનો ભય ક્યાં રહ્યો? ચૈતન્ય મહાપ્રભુ નામ સંકીર્તન કરતા કરતા ભગવાન જગન્નાથની અંદર સદેહે સમાઈ ગયા, શરીર શોધ્યું જ ના જડે. આખા મંદિરમાં ક્યાંય અંદર ગયા એક ભાવ વિભોર ભાવાવેશમાં જઈને છેક છેક અંદર પહોંચી જઈ, બધા શોધ્યા પણ મળ્યા જ નહીં. મીરા દ્વારકાના સ્વરૂપની અંદર સમાઈ ગયા, મળ્યા જ નહીં. બસ એ જે પોતે આત્મતત્વ પરબ્રહ્મની અંદર વિલીન થઈ ગયા, પછી આ શરીરને ક્યાં ભય રાખવાનો? ક્લેશાતીતમ, બધા જ ક્લેશોથી સંપૂર્ણ મુક્ત. આવા સુંદર ભાવ સ્વરૂપ જે મહારાજ આપ બિરાજો છો, અમને પ્રાપ્ત થયા છો. લક્ષ્મણદાસજી મહારાજ પણ કહે છે કે આવું શાંત સ્વરૂપ આપનું, આવા શાંત સ્વરૂપે આપ બિરાજો છો. તો સ્વાભાવિક છે, જેની નજીકમાં જઈએ એની નજીકમાંથી એનું જે વાતાવરણ હોય એનો સ્પર્શ થવાનો છે. બરફની નજીક જઈશું તો ઠંડુ જ લાગવાનું છે, અગ્નિની સમીપ જઈશું તો ગરમ જ લાગવાનું છે, સંસારની નજીક જઈશું તો દુઃખ જ લાગવાના છે. પણ જો આત્મ સ્વરૂપ ને ભાવે, જે મહારાજના એ શાંત સ્વરૂપના સાનિધિમાં ગયા, એમનું શરણ લીધું તો શાંતમ શ્રી સંત રામ, બસ આપ શાંત સ્વરૂપ છો, આપને શરણે અમે આવેલા છીએ, આપ ક્લેશાતીત છો અને આપને શરણે અમે આવેલા છો, તમે અમારા ઈષ્ટદેવ છો. તો એ તાપ ક્યાં રહ્યા, એ ક્લેશો ક્યાં રહ્યા, અશાંતિ ક્યાં રહેવાની હતી? પણ અજ્ઞાનવશ થઈને આપણે એ અશાંતિના, એ અજ્ઞાનના વાતાવરણને પકડી રાખીએ છીએ, છોડતા નથી. થાંભલાને પકડીને પગ અને હાથની આંટી મારી અને બૂમો પાડે, મને છોડાવો, આ થાંભલો મને છોડતો નથી, છોડતો નથી. જોનારા કે ભાઈ આ તે ચાલ્યો છે, તમે છોડી દો, તક હું તમને એ જ કહેવા આવ્યો છું, તમે છોડી દો તો તમે શાંત થઈ જશો. જે મહારાજ શાંત સ્વરૂપ છે, લક્ષ્મણદાસી મહારાજે અનુભૂતિ કરી, અનુભૂતિ કરતા કહ્યું કે ચૈતન્યમ શિષ્ય મધ્ય છો, શાંતમ શ્રી સંત રામમ, અને આપને આશ્રય આવેલાને પણ પ્રણત જન મન અભિષ્ટદમ નિત્ય મીડે, તમે કેવું ઈચ્છી રહ્યા છો એની પર આધાર છે. જે મહારાજ તો આપવા ઈચ્છે છે, પણ આપણી અનેક માગણીઓ હશે, અભિષ્ટની નહીં હોય, લૌકિક પડેલી છે, વ્યવહારની પડી છે. બાપજી આ નહી, આ આપો ને, એ તો કે તને આટલું મોટું સાધન આપું છું, તો કે ના, મારે તમારું નાનું રમકડું આપી દો મને. શાંતમ શ્રી સંત રામમ, આપ શાંત સ્વરૂપ છો, શરણે આવેલાને ઈચ્છિત આપવા વાળા છો. હવે ઈચ્છિત આપવાની અંદર તમારે શું જોઈએ છે? છોકરા માગે તો કે બહુ આપો મહારાજ, મોટા હોય તો કે મહારાજ આશીર્વાદ આપો, કઈક સારી એની સ્થિતિમાં પછી મહારાજ કઈક સાધન આપો, સાધન ભજન આપો. આમ પોતાના મનવાંછિત લેવાની ઈચ્છા વાળા વ્યવહારિક રીતે પણ લઈ શકે છે અને આધ્યાત્મિક રીતે પણ જય મહારાજની પાસેથી મેળવી શકે છે. પ્રણત જન મન અભિષ્ટદમ, હંમેશા ઈચ્છિત આપવા વાળા છે.